నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్ర మోసు మంగళం నమా సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే చిత్స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय चाले छे. एमा जीव अजीव अधिकारनी छेल्ली गाथाओ जीव अजीव अधिकार मा गाथा 39 थी शुरू करी अने 68 सुधी गाथा छे. एमा आपणे 67मी गाथा સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 67મી ગાથા એની ટીકા અને ભાવાર્થ વગેરે થઈ ગયું છે. હવે ગુરુદેવે જે વાત 67મી ગાથા ઉપર પ્રવચનમાં કરી છે એના આપણે અંશો કરી રહ્યા છીએ. 67મી ગાથામાં જે વાત આવી એમાં એમ કહેવામાં આવ્યું કે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એનાથી બીજા બધા ભાવો જુદા છે. એટલે જે કંઈ છે તે બધું વ્યવહારથી છે, એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. આત્માના મૂળ સ્વરૂપમાં નથી. શરૂઆતમાં એ વાત કહેવામાં આવી કે અત્યાર સુધી જે 66 ગાથા અને 38 અને 39 કળસ સુધી જે કહેવામાં આવ્યું એમાં એમ આવ્યું કે આ જ્ઞાનઘન આત્મા એટલે કે અનંત ગુણોનો પિંડ જ્ઞાન સ્વરૂપ ચેતન ભગવાન આત્મા, એના સિવાય જે કાંઈ છે તેને જો જીવનું કહેવામાં આવે તો એ સમજવું કે એ બધું વ્યવહાર માત્ર છે, ખરેખર એ જીવનું નથી. એમ કરી અને ગાથા 67મી શરૂઆત કરવામાં આવી અને એમાં એની પૂર્તિ કરવામાં આવી કે જે આ પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર કે જે કંઈ બધું જે છે તે દેહની સંજ્ઞા, એટલે એ ખરેખર તો દેહના બધા નામ છે, એ બધી જીવ સંજ્ઞા કઈ છે, એ બધું શરીર સાથે દેહ સાથે સંબંધ ધરાવનારું છે એમ સૂત્રમાં એ કહેવામાં આવ્યું છે. એટલે એ વ્યવહારથી બધું કહેવામાં આવ્યું છે. તે બધી સંજ્ઞાઓ જીવ સંજ્ઞા કઈ છે દેહને વિશે આ બધી, એ બધી સૂત્રમાં એટલે શાસ્ત્રમાં વ્યવહારથી કહેવામાં આવી છે. એ જીવની છે એમ નથી, નિશ્ચયથી અને જીવની કહેવામાં આવી નથી, પણ વ્યવહારથી એ બધી સંજ્ઞાને શાસ્ત્રમાં જીવની કહેવામાં આવી છે. અને પછી ઉદાહરણ જે આપવામાં આવ્યું એમાં ઘીના ઘડાનું ઉદાહરણ આપવામાં આવ્યું. ઘીનો ઘડો, ઘડો ઘીનો નથી, ઘડો માટીનો છે, પણ જેને જન્મથી ઘીનો ઘડો જોયો છે એટલે એને તો એમ જ છે કે ઘડો ઘીનો છે, બીજો કોઈ ઘડો એના જાણવામાં નથી. એટલે એને જ્યારે એમ સમજાવવું છે કે આ ઘડો માટીનો છે, એ માટીમય છે, એમાં ઘડામાં માટીના ગુણો છે અને એ માટીનું રૂપ છે, એવું જ્યારે સમજાવવું હોય ત્યારે એને એમ કહેવામાં આવે કે જે આ ઘીનો ઘડો છે તે માટીનો છે, માટીમય છે, એમાં માટીના ગુણો છે, એ માટીમાંથી બન્યો છે. પણ સમજાવવું છે ત્યારે માત્ર એમને ઘડો કહેવાને બદલે એને ઘીનો ઘડો કહેવામાં આવ્યો, કેમ કે પેલો એને ઘીના ઘડા તરીકે જાણે છે, એને એ સિવાય અન્ય બીજો કોઈ ઘડો જોયો નથી, એટલે એને કલ્પના પણ નથી કે ઘડો ઘી વિનાનો પણ હોય એવી એને કલ્પના પણ નથી. એ દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંતમાં એમ સમજાવ્યું કે જે મિથ્યાદ્રષ્ટિ છે, જે અજ્ઞાની છે, એને શુદ્ધ આત્મા કેવો હોય એનું કોઈ જ્ઞાન નથી, એનું કોઈ ભાન નથી. એવા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને જ્યારે સમજાવવું છે ત્યારે એને એમ કહેવામાં આવે કે આ શુદ્ધ આત્મા કેવો છે, તો એને જ્ઞાનમય કહેવો છે, તો જ્ઞાનમય કહેવામાં આવે. પણ એ કયો આત્મા એ પ્રશ્ન થાય, એટલે પેલાને કંઈ સમજવા ના આવે, એટલે એને એમ કહેવાય કે આ મનુષ્યરૂપે રહેલો આત્મા, આ એકિન્દ્રિય આત્મા, આ બે ઇન્દ્રિય આત્મા, આ એવો જીવ, એકિન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, એ ખરેખર તો એ ઇન્દ્રિયપણે કે શરીરપણે નથી, પણ એ તો જ્ઞાન સ્વરૂપે જ છે. પણ શુદ્ધ આત્મા આમ છે, આ શુદ્ધ આત્મા એમ જો કહેવામાં આવે તો કયો શુદ્ધ આત્મા એને પ્રશ્ન થાય, એને ખ્યાલમાં પણ ના આવે. એટલે એને એમ દર્શાવવામાં આવે કે ભાઈ આ એકિન્દ્રિયપણે રહેલ જીવ કે બે ઇન્દ્રિય કે પંચેન્દ્રિય કે સંગની પંચેન્દ્રિય, દેવપણે રહેલ કે મનુષ્યપણે રહેલ જીવ, એમ કહી અને એને સમજાવવામાં આવે. અને પછી એમ કહેવામાં આવે કે એ જીવ શુદ્ધ છે. પેલો માટીમય ઘડો છે એમ કહેતા પહેલા એને એમ કહેવું પડે છે કે આ ઘીનો ઘડો છે તે ઘડો માટીમય છે. એ ઘી વિના પણ ઘડો જ કહેવાય, અને એ ઘી વિના ઘડો છે એમાં બધા લક્ષણો જે કંઈ છે તે માટીના છે, એમાં ઘીના લક્ષણો નથી. એ ઘી એમાં વ્યાપતું નથી, પણ એમાં માટી વ્યાપેલી છે, એમાં માટીના ગુણો છે. એ રીતે આ ભગવાન આત્મા એ એકિન્દ્રિય થી પંચેન્દ્રિય પણ ગમે તે રીતે હોય, પણ એ બધું ભૂતગળનું છે, એ શરીર છે, એ બધી સંજ્ઞાઓ દેહને આપવામાં આવી, એ ભલે જીવની સંજ્ઞા તરીકે એને આપવામાં આવી, તે છતાં એમાં એટલે કે આત્મામાં વ્યાપતા નથી. એ એકિન્દ્રિયપણું કે બે ઇન્દ્રિયપણું કે પંચેન્દ્રિયપણું જે કંઈ છે તે ભૂતગળનું છે, એ જીવમાં નથી. જીવનું મૂળ સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, એમાં એ કંઈ વ્યાપતું નથી. એટલે સમજાવવું છે, જણાવવું છે, એટલા માટે માત્ર કથન માત્ર તરીકે એને એમ કહેવામાં આવ્યું કે એ પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકિન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સંજ્ઞા સુધી જે કંઈ બધું કહેવામાં આવે છે, જે સંજ્ઞાઓ નામો આપવામાં આવ્યા જીવને, એ જે નામ આપવામાં આવ્યા એ ખરેખર એ જીવના નથી, પણ જીવ તો જ્ઞાન સ્વરૂપે છે, અને જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું એનાથી જુદું ભિન્ન ભૂતગળમય છે. એટલે આ વાતને સમજાવી અને એમ કહ્યું કે ભગવાન આત્મા માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે, અને બીજું બધું કંઈ પણ જો જીવનું કહેવામાં આવ્યું હોય તો એ માત્ર સમજાવવા માટે કહેવામાં આવ્યું છે, એટલે એને વ્યવહાર કહ્યો. જે કંઈ જીવમાં છે, જીવનું છે, એમ જો કહેવામાં આવે તો એમ સમજવું કે એ બધો વ્યવહાર છે. પછી એમાં એ જીવની સંજ્ઞા હોય કે પછી એમાં રાગની વાત હોય કે ભાવની વાત હોય, ક્ષયોક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાયો, એટલે ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન જે ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય છે, જે પરના લક્ષ્ય થાય છે, એ બધું હોય તો પણ એ જીવનું કહેવામાં આવ્યું હોય ત્યારે એમ જ સમજવું કે વ્યવહારથી જીવનું કહેવામાં આવ્યું છે, નિશ્ચયથી એ જીવનું નથી, નિશ્ચયથી એ જીવનું નથી. ઇન્દ્રિયોની વાત હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ ઇન્દ્રિયોને જાણનારું જે જ્ઞાન, ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એ જીવનું, પણ એ જીવનું નથી. એ વ્યવહારથી જીવનું કહેવામાં આવ્યું છે, એ ખરેખર જીવનું નથી. આ ભાવ થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે શુભ અને અશુભ ભાવ જીવને થયા, અને એને લીધે થઈને જીવને આશ્રવ થયા અને બંધ થયા, તો એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી જીવને કોઈ બંધ પણ થતા નથી, કે જીવને કોઈ શુભ કે અશુભ ભાવ નિશ્ચયથી છે નહીં. નિશ્ચયથી છે નહીં એટલે કે એના મૂળ સ્વરૂપમાં નથી, એના મૂળ સ્વરૂપમાં એવા શુભ કે અશુભ ભાવ નથી. ભગવાન આત્મા તો ત્રણેય કાળ, ભૂતકાળમાં પણ એમ હતો, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેશે. એટલે ત્રણેય કાળ એક જ્ઞાન માત્ર છે. એના ગુણો અનંત છે, પણ એમાં કોઈ ગુણ એવા નથી કે એ શુભાશુભ ભાવ રૂપે પરિણમે. એમાં કોઈ ગુણ એવા નથી કે એ પૂતગળના ભાવ રૂપે પરિણમે. જે કંઈ છે તે બધું પર્યાયમાં છે, એ ક્ષણિક છે, પણ ભગવાન આત્મામાં નથી. ભગવાન આત્મા એ અનંત ગુણોનો પિંડ છે, એટલે એનું પરિણમન એના જેવા ગુણો છે એ પ્રકારે થઈ રહ્યું છે. અને એવો જ અનુભવમાં પણ આવે છે, અનુભૂતિમાં પણ એવો જ ભગવાન આત્મા આવે છે. એ પરના ભાવે એટલે પૂતગળના ભાવે અનુભવાતો નથી, એ જળ રૂપે અનુભવાતો નથી. એ ચેતન છે તો ચેતન રૂપે જ અનુભવાય છે. એ જ્ઞાન આનંદ સુખનો સાગર છે તો એ આનંદ રૂપે જ્ઞાન રૂપે જ અનુભવાય છે. એ ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો નથી, કેમ કે એના જે ગુણ છે એનું પરિણમન છે એ અતિન્દ્રિયપણે છે, તો અતિન્દ્રિયપણે જ એ અનુભવમાં આવે છે. એટલે એવા ભગવાન આત્માને સમજાવવો છે. એટલે આ જીવ અને અજીવ બંનેની વાત લઈ અને સમજાવવામાં આવ્યું કે આ બધા અજીવોથી જુદો ભગવાન આત્મા છે. અને કોઈ પણ ભાવને જો શાસ્ત્રમાં ક્યાંય પણ જીવના કહેવામાં આવ્યા હોય તો તું સિદ્ધાંતથી એક વાત સમજી લે કે એ બધા વ્યવહારથી કહેવામાં આવ્યા છે. જીવ તો માત્ર આનંદ જ્ઞાન શાંતિ સ્વરૂપ છે. એટલે કે જ્ઞાન ઘન આત્મા છે. જ્ઞાન ઘન આત્મા સિવાય જે કાંઈ છે તે જીવને જો કહેવામાં આવે તો એ બધું સર્વ વ્યવહાર માત્ર છે. અને એ નિશ્ચયથી જીવના સ્વરૂપમાં નથી. આટલી વાત 67મી ગાથામાં લેવામાં આવી છે. હવે એના સંબંધી ગુરુદેવે પ્રવચનમાં જે વાત કરી એના કેટલાક અંશો આપણે લીધા છે અને બીજા અંશો પણ આપણે લઈએ. બીજા અંશો એની સાથે ખૂબ સંબંધ ધરાવતા અંશો છે અને કેટલા બધા પ્રશ્નોના સમાધાનો એમાં આપ્યા છે, એટલે આપણે લઈએ છીએ. તો અહીંયા પાના નંબર 192 ઉપર એક પ્રશ્ન મૂક્યો છે અને પછી એનો જવાબ પણ આપ્યો છે. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 192 એમાં અહીંયા કહે છે, પ્રશ્ન કર્યો છે કે પ્રવચન સાર ગાથા 189માં તો એમ આવે છે કે નિશ્ચયથી શુભાશુભ ભાવોનો, પુણ્ય પાપના ભાવોનો આત્મા કરતા અને ભોગતા છે. પ્રવચન સારની ગાથા 189માં એમ આવે છે કે નિશ્ચયથી શુભાશુભ ભાવોનો, પુણ્ય પાપના ભાવોનો આત્મા કરતા અને ભોગતા છે. તથા પ્રવચન સાર ગાથા 8માં એમ કહ્યું છે કે શુભ અશુભ કે શુદ્ધપણે પરિણમતો જીવ એમાં તન્મય છે. તો આ કઈ રીતે, એનો ઉત્તર આપ્યો છે ગુરુદેવે. ભાઈ, એ તો પર્યાયમાં શુભાશુભ ભાવોથી એક રૂપ છે એટલું બતાવવું છે. વાત બરાબર છે. શુભાશુભ ભાવોનો એ કરતા અને ભોગતા છે. કૃપાળુદેવે પણ કહ્યું છે કે સંસારી અવસ્થામાં જીવ એ વિભાવ ભાવોનો કરતા ભોગતા છે. શુભ અને અશુભ ભાવનો કરતા ભોગતા છે સંસારી અવસ્થામાં, કૃપાળુદેવે પણ કહ્યું છે. અને શાસ્ત્રમાં પણ એમ વાત છે કે એ શુભાશુભ ભાવનો જેને લીધે થઈ અને પુણ્ય અને પાપના બંધ પડે એવા ભાવનો આત્મા કરતા છે ભોગતા છે. એનો ઉત્તર આપ્યો કે ભાઈ, એ બધું પર્યાયમાં છે એટલે પર્યાયમાં શુભાશુભ ભાવોથી એને એક રૂપતા છે. પર્યાયમાં એક સમયની પર્યાય જે શુભાશુભ ભાવ રૂપે જીવ થયો છે ત્યારે જે પર્યાય થઈ છે તે પર્યાય, એ પર્યાય સાથે એને એક રૂપતા છે. શુભાશુભ ભાવોથી એ પર્યાયમાં એને એક રૂપતા છે એનું ત્યાં જ્ઞાન કરાયું છે. એમ જ્ઞાન કરાવી અને એમ દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ, તારી પર્યાય નિર્મળ શુદ્ધ થતી નથી, તું વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, એટલે શુભ અને અશુભ ભાવો નો તું કરતા છો અને એમ જ તું ભોગતા પણ છો. પણ એ વાત પર્યાયની કરી, દ્રવ્યની વાત કરીએ ત્યારે દ્રવ્ય તો શુદ્ધ છે, ત્રણેય કાળે શુદ્ધ જ છે, એમાં દ્રવ્યની વાત આવતી નથી. આ વાત જે કરવામાં આવી એ તો પર્યાયની વાત કરવામાં આવી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, એ તો પર્યાયમાં શુભાશુભ ભાવોથી એક રૂપ છે એટલું બતાવવું છે, તેથી ત્રિકાળી દ્રવ્ય એમાં તન્મય છે એમ નથી. એનો અર્થ એવો નથી થતો કે મૂળ દ્રવ્ય ભગવાન આત્મા એમાં તન્મય છે એમ થતો નથી. જો મૂળ દ્રવ્ય એમ થતું હોય, એમાં તન્મય હોય, તો એવું તન્મય પણ જાય નહીં. એને તદરૂપ સંબંધ શુભાશુભ ભાવ સાથે જો હોય તો દરેક પર્યાયમાં એ હોય, એટલે સિદ્ધની પર્યાયમાં પણ હોવો જોઈએ, પણ એમ તો થતું નથી. વળી એ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે પણ એને શુભાશુભ ભાવ હોતા નથી. એટલે એનો અર્થ એ થયો કે એવા ભાવો સાથે એને તન્મયપણું નથી, તદ્રુપપણું નથી. જે છે તે પર્યાયમાં છે, અને ત્યાં પ્રવચન સારમાં એ દ્વારા એટલું જ્ઞાન કરાયું છે કે એ પર્યાય સાથે જીવને જ્યારે એવા ભાવ થયા છે ત્યારે એ પર્યાય સાથે એને એક રૂપપણું છે. પણ એ કેટલો સમય? એ પર્યાય જ્યાં સુધી છે ત્યાં સુધી, એટલે એ ક્ષણિક એવી એક રૂપતા છે. તેથી કરીને કંઈ એનું દ્રવ્ય ત્રિકાળી સ્વભાવ એ મલિન થતો નથી. ત્રિકાળી સ્વભાવમાં એ શુભાશુભ ભાવ વ્યાપતો નથી. જે થાય છે તે બધું પર્યાયમાં છે, એ પર્યાય ચાલી ગઈ, બીજા સમયે બીજી પર્યાય, ત્રીજા સમયે ત્રીજી પર્યાય. ભૂતકાળમાં આ જીવે એવા શુભાશુભ ભાવ કર્યા એને લીધે થઈ, અને શુભ અને અશુભ, પુણ્ય અને પાપના બંધ પડ્યા, અને એના ઉદયો જ્યારે આવે છે, વર્તમાનમાં એના ઉદય આવે છે, તો પણ એનું ત્રિકાળી દ્રવ્ય, ત્રણેય કાળ રહેવાવાળું દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ છે, એ તો નિર્લેપ છે. ભગવાન આત્માને ક્યાંય કોઈ રીતે એ સ્પર્શતું પણ નથી. ભગવાન આત્મા એવા વિભાવ ભાવો કે કર્મ દ્વારા ખરડાયેલો નથી. ભગવાન આત્મા તો ત્રણેય કાળે શુદ્ધ જ છે, નિર્મળ જ છે. એટલે અહીંયા દ્રવ્યની વાત કરવી છે, દ્રવ્ય અપેક્ષાએ ભગવાન આત્મા કેવો છે એ જણાવવું છે. એટલે એમ કહેવામાં આવ્યું કે જે કંઈ જ્ઞાન સિવાય, એટલે ભગવાન આત્માના જેવા ગુણો છે એ સિવાય જે કંઈ છે, એને જ્યારે કોઈ પણ શાસ્ત્રમાં ક્યાંય પણ જીવનું કહેવામાં આવ્યું હોય ત્યારે એમ સમજી લેવું કે એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે, મૂળ દ્રવ્યમાં એ છે એમ એનો અર્થ કરવો નહીં. ગુરુદેવ કહે છે કે તેથી ત્રિકાળી દ્રવ્યો એવા શુભાશુભ ભાવમાં તન્મય છે એમ માનવું નહીં, એમ એવો અર્થ થતો નથી. ત્યાં તો પર્યાય તે સમયમાં તે રૂપે પરિણમી છે એમ વર્તમાન પર્યાય પૂરતી વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવી છે, કે વર્તમાન પર્યાય તારી કેવી છે, મલિનતા પર્યાયમાં છે, એ સમજાવવા માટે ત્યાં પ્રવચન સારમાં એમ કહેવામાં આવ્યું છે. પરંતુ અહીં તો એકલા ત્રિકાળીને, દ્રવ્યને સિદ્ધ કરવું છે. દ્રવ્ય કેવું છે? દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્ય નિર્મળ છે. ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે, એ જ્ઞાન ઘન સ્વરૂપ છે, ચેતના રૂપ છે. એટલે એ દ્રવ્ય એવું છે એની દ્રઢતા કરવા માટે, એ દ્રવ્યને દર્શાવવા માટે અહીંયા જે વાત કરી છે એ દ્રવ્યની અપેક્ષાએ કરી છે. એટલે દ્રષ્ટિનો વિષય કેવો છે, ભગવાન આત્મા કેવો છે એ જણાવવામાં આવ્યું છે. પરંતુ અહીં તો એકલા ત્રિકાળીને એટલે દ્રવ્યને સિદ્ધ કરવું છે. કેવો છે ભગવાન આત્મા? ત્રિકાળી દ્રવ્ય, ત્રણેય કાળ જે એવું ને એવું રહે છે એ દ્રવ્ય જે આત્મા, એ તો શુદ્ધ છે, વિજ્ઞાન ઘન ભગવાન છે. એ કદીએ શુભ અશુભ ભાવો પણે થયો જ નથી, તથાપી શુભાશુભ ભાવ પણે થયો છે એમ કહેવું એ વ્યવહાર છે. જ્યારે એમ કહેવામાં આવે કે જીવ શુભ ભાવે પરિણમ્યો કે અશુભ ભાવે પરિણમ્યો, તો સમજવું કે વ્યવહારથી કહેવામાં આવ્યું છે. જીવ એટલે ભગવાન આત્મા દ્રવ્ય અપેક્ષાએ તો ક્યારેય શુભાશુભ ભાવ રૂપે થયો જ નથી, એ તો પોતે પોતાના શુદ્ધ ભાવ રૂપે રહ્યો છે, ભૂતકાળથી એમ જ રહ્યો છે, વર્તમાનમાં પણ એમ જ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનો છે. જો એમ ન હોત અને જેવી પર્યાય થઈ એવી પર્યાય રૂપે જીવ દ્રવ્ય ફેરવાઈ ગયું હોત તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. ભગવાન આત્માનું ત્રિકાળ સ્વરૂપ બદલાતું હોત તો કોઈ જીવ શુદ્ધ રહી શકે જ નહીં. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જો સોનું કે કોપર એ કોપર રૂપે બીજા સાથે સંયોજાય અને હજી નવો પદાર્થ બને, કે સોનું બીજા પદાર્થ સાથે સંયોજાઈને નવો પદાર્થ બને, છતાં પણ એ સોનું નાશ નથી પામતું કે કોપર નાશ નથી પામતું. કોપર તાંબુ, કોપર સલ્ફેટ બને છે, તે છતાંય એ કોપર નાશ નથી પામતું, એ વાતને આપણે સાયન્સ દ્વારા સ્વીકારીએ છીએ. અને ત્યાં આપણે સમજીએ છીએ કે જો કોપર નાશ પામે, કોપર સલ્ફેટ બનતા કોપરનો જો નાશ થાય, તો કોઈ તત્વ, કોઈ એલિમેન્ટ જગતમાં રહી શકે જ નહીં. કોઈ પણ એલિમેન્ટનો નાશ થઈ જાય તો આ જગતનું સ્વરૂપ આવું રહી શકે જ નહીં. આ વાત આપણે સાયન્સ દ્વારા અત્યારે સમજીએ છીએ, પણ જૈન દર્શનમાં આ વાત અનાદિથી છે. અનાદિથી છે, એની કોઈ આદિ નથી. જ્યારથી જીવ છે ત્યારથી આ વાત છે. જ્યારથી જીવ છે ત્યારથી તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન થાય છે, અને સર્વજ્ઞના જ્ઞાનમાં આ વાત ત્યારથી આવેલી છે કે કોઈ દ્રવ્ય બદલાતું નથી, એટલે ભગવાન આત્મા એ બદલાઈ શકે નહીં. પર્યાય ગમે તે થાય, કોપર થયું, કોપર સલ્ફેટ થયું, કોપર ઓક્સાઇડ થયો, કાળા રંગનો પદાર્થ થયો, કોપર સલ્ફેટ જે છે એ ગ્રીનિશ બ્લુ રંગનો પાવડર થયો, પણ તેથી શું? તેથી કોપર એમાંથી નાશ પામતું નથી. કોપર કોપર રૂપે જ એમાં પડ્યું છે, એને ફરી પાછું કોપર રૂપે મેળવી શકાય છે. આટલી વાત, સાયન્સની વાત, વિજ્ઞાનની વાતને આપણે સમજીએ છીએ, એમાં આપણને કોઈ વિરોધ નથી. તો પછી એ જ રીતે આ જીવ દ્રવ્ય છે એ પણ ગમે તેવા સંયોગોમાંથી પસાર થયું હોય, એની ગમે તેવી પર્યાય થઈ હોય, તે છતાં એ બદલાય નહીં. એટલે કે ગમે તેવા ભાવે એનું પરિણમન થયું હોય, છતાં પણ એ મૂળ દ્રવ્ય બદલાય નહીં. એટલે મૂળ દ્રવ્યમાં કંઈ થતું નથી, જે છે તે બધું સંયોગમાં છે. એ સંયોગી અવસ્થાને ક્યારેય શાશ્વત માનવાની ભૂલ કરવી નહીં. સંયોગી અવસ્થાને કારણે જેવું મૂળ સ્વરૂપ છે એવા મૂળ સ્વરૂપની અંદર ફેરફાર થઈ જશે એવો ભય રાખવો નહીં. ગમે તે પર્યાયમાં જાય, તિર્યંચમાં જાય કે નિગોદમાં, ઇતર નિગોદમાં ચાલ્યો જાય, તો પણ ભગવાન આત્મા બદલાતો નથી. ગમે તેવા કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ, ખરાબમાં ખરાબ ભાવ કરે, અશુભમાં અશુભ ભાવ કરે, કે જેને કારણે એને સાતમી નરકે જવાનું થાય, છતાં પણ ભગવાન આત્મા બદલાતો નથી, ત્રિકાળ શુદ્ધ રહે છે. ગમે તેવા શુભ ભાવ કરે, ગમે તેટલા પ્રકારે એ પૂજા વિનય ભક્તિ આદિના શુભ ભાવ કરી અને દેવની ગતિ પામે, તે છતાં પણ એ ભાવ રૂપે જીવ ક્યારેય થતો નથી. ભગવાન આત્મા તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. આ વાતને સમજાવી છે અને એની દ્રઢતા કરતા આપણને વિશ્વાસ થાય છે કે મારું સ્વરૂપ ભગવાન આત્મા કહેતા હું ત્રણેય કાળ શુદ્ધ છું. સિદ્ધ ભગવાન જેમ શુદ્ધ છે એવું મારું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ છે, હું પણ ત્રણેય કાળ શુદ્ધ જ છું. અને એમ તીર્થંકર ભગવાન સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં વાત આવી છે. સંતોએ આ વાતને આપણા સુધી પહોંચાડી છે, વિશ્વાસ અપાવ્યો છે, દ્રઢતા કરાવી છે. હવે એ વાતનો જો વિશ્વાસ આવ્યો હોય કે હું ત્રણેય કાળ શુદ્ધ છું, એવો જો વિશ્વાસ આવ્યો હોય તો પછી બધું ભૂલીને એણે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપાડવો જોઈએ. એટલે કે મારે આ મનુષ્યપણાને, મારે આ પુરુષપણાને કે આ સ્ત્રીપણાને ભૂલીને, એ ક્ષણિક અવસ્થાઓને ભૂલીને મારા મૂળ સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. મારું મૂળ સ્વરૂપ તો સિદ્ધ ભગવાન જેવું શુદ્ધ છે, અને એવા શુદ્ધ સ્વરૂપને હું કેમ કરીને પ્રગટ કરું, એકમાત્ર એ જ વિચાર રહે. સમયસર આ રીતે આપણને આપણા મૂળ સ્વરૂપને યાદ કરાવીને એ તરફ જવા માટેની પ્રેરણા કરી રહ્યું છે. બહુ સુંદર ગ્રંથ છે, એવી જ અદભુત ટીકા છે, જેવી ગાથા કુંદકુંદાચાર્ય ભગવાને લખી છે એવી જ અદભુત ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે. અને ગુરુદેવે એ બધા ભાવોને આપણા સુધી પહોંચાડ્યા છે, ઘણો ઉપકાર છે. અહીંયા આ વાતની સ્પષ્ટતા થઈ જાય છે. એટલે એ પ્રશ્ન જે હતો એનું નિરાકરણ એ રીતે કરવામાં આવ્યું, તે પર્યાયમાં છે. વળી અહીંયા બીજો પ્રશ્ન છે, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એના પાના નંબર 193 ઉપર એક બીજો પ્રશ્ન લેવામાં આવ્યો છે. એમાં કહ્યું છે, તો પછી જીવ રાગને કરે છે અને નથી કરતો, એ બંનેમાંથી સાચું શું? કેમ કે આ પહેલા જે વાત કરવામાં આવી એમાં એ વાત કહેવામાં આવી કે શુભાશુભ ભાવ છે એ જીવના નથી. એ પ્રવચન સારમાં પર્યાયની અપેક્ષાએ એ તન્મય છે એવી બધી વાત કરવામાં આવી છે, પણ ખરેખર તો દ્રવ્યથી એ ભાવ આત્માના નથી. મહાવ્રત આદિના જે શુભ ભાવ છે એ હોય, તે જુઠ્ઠું ચોરી હિંસાના શુભ ભાવ હોય, એ બધા ભાવ જળ છે, અચેતન છે, એ કોઈ ભાવ જીવના નથી. અને એટલે એનો જીવ ખરેખર તો નિશ્ચયથી તો કરતા ભોગતા થતો જ નથી. એટલે કે એ ત્રિકાળી સ્વરૂપમાં નથી, એ જે કંઈ કરતા ભોગતા પણ છે એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એમ કહેવામાં આવ્યું. તો પછી અહીંયા પ્રશ્ન કર્યો કે તો હવે અમારે શું સમજવું કે આ જીવ રાગને કરે છે કે નથી કરતો, એમાંથી બેમાંથી સાચું શું છે? પ્રશ્ન કર્યો છે, સાધક છે એને મૂંઝવણ થાય કે અમારે શું સમજવું. તો પછી જીવ રાગને કરે છે અને નથી કરતો, એ બંનેમાંથી સાચું શું? રાગને કરે છે કે નથી કરતો? બહુ સરસ સવાલ છે, અને બધાને આવો સવાલ થવો જ જોઈએ. જે સાધક અવસ્થામાં છે એને આવો સવાલ જરૂરથી થાય કે અમારે શું કરવું, અમે રાગને નથી કરતા એમ તમે કહો છો, અને બીજી તરફ રાગને કરવાની વાત પણ શાસ્ત્રમાં આવે છે, તો સાચું શું છે, બેમાંથી સાચું શું છે? ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે કે ભાઈ અપેક્ષા સમજવી જોઈએ, બંને વાત સાચી છે, બંનેની સાથે રહેલી અપેક્ષાને સમજવાની જરૂર છે. પર્યાયમાં, એક સમયની પર્યાયમાં જ્યારે એનું અશુદ્ધ ઉપાદાન છે, જ્યારે એનું લક્ષ પર તરફ રહ્યું છે, અને જે ભાવ થાય છે તે શુભાશુભ ભાવનો કરતા જીવ જ છે, બીજો કોઈ નથી. એ ભાવનો કરતા બીજો કોઈ બહારનો નથી, કે નિમિત્ત એનું કારણ નથી, કે કર્મ એનું કારણ નથી. એ જીવની ઊંધાઈને કારણે થાય છે, જીવની ખોટી શ્રદ્ધાને કારણે થાય છે, જીવના ઊંધા પુરુષાર્થને કારણે થાય છે, જીવના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, જીવના પ્રમાદને કારણે થાય છે. પણ એ બધું પર્યાયમાં છે, મૂળ દ્રવ્ય તો તે વખતે પણ શુદ્ધ જ છે. એટલે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ કરીને જોઈએ, દ્રવ્યની અપેક્ષાથી વાતને સમજીએ, તો વાત એમ છે કે ભગવાન આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે. એટલે દ્રવ્યની અપેક્ષાએ જો જોવામાં આવે તો વાત તો એમ જ છે કે દ્રવ્ય તો શુદ્ધ છે. પર્યાયથી જોવામાં આવે તો જે સમયે જેવી પર્યાય થાય છે એવા ભાવે જીવનું પરિણમન છે. જો એ આત્માનું લક્ષ કરીને પોતે નિર્વિકલ ધ્યાનમાં રહ્યો છે તો એ વખતે એને શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. પરંતુ એ પોતે ભગવાન આત્મા તરફ લક્ષ ન કરતા, ભગવાન આત્મા તરફ નિર્વિકલ્પ ધ્યાનમાં એ સ્વરૂપની દ્રષ્ટિ કરીને નથી રહ્યો, ત્યારે બહારમાં જ્યાં દ્રષ્ટિ કરે છે, બહારમાં જે તરફ એ દ્રષ્ટિ કરીને રહ્યો છે તે વખતે જે ભાવ છે અને જે વિકલ્પ છે એ બધું પરના લક્ષે છે, એમાં જે ભાવ થાય તે શુભ અથવા અશુભ હોય, બે પ્રકારે જ હોય. અશુદ્ધ ભાવ છે એટલે અશુદ્ધ ભાવ બે પ્રકારે હોય, કાં તો શુભ અને કાં તો અશુભ. એટલે એ વખતની જે પર્યાય છે એમાં એ રાગનો કરતા છે કે દ્વેષનો કરતા છે, એટલે એ રાગને કરે છે દ્વેષને કરે છે, અને રાગ દ્વેષને કરે છે એ જ એનું ભોગવવાપણું પણ છે. જ્યારે રાગ કે દ્વેષ થાય છે ત્યારે આત્મપ્રદેશોનું ઘણું કંપન થાય છે, અને એમ ખરેખર એ વખતે પણ એને દુઃખ જ થાય છે. વળી એવા રાગ કે દ્વેષ કરવાને કારણે આશ્રવ થાય છે, બંધ થાય છે, અને એ કર્મબંધ, એ કર્મબંધ જ્યારે પડ્યો છે અને જ્યારે એ ઉદયમાં આવે છે કર્મ, ત્યારે જે સંયોગો એની સમીપમાં આવે છે એની સાથે જોડાતા પણ જીવને દુઃખ જ થાય છે, એટલે કે એના આત્મપ્રદેશોનું કંપન જ થાય છે, એટલે એ આકુળતા સહિત છે. ભગવાન આત્મા તો અનાકુળતા લક્ષણ જેનું છે એવા સુખ અને શાંતિનો સાગર છે. એના આત્મપ્રદેશોનું કંપન થાય એવો એનામાં કોઈ ભાવ પડ્યો નથી. એના મૂળ સ્વરૂપમાં એવું કંઈ નથી કે જેને લીધે થઈ અને એના આત્મપ્રદેશોનું કંપન થાય એને અને એને વ્યાકુળતા થાય, આકુળતા થાય, દુઃખ થાય. એ તો અનાકુળ સુખ શાંતિનો સાગર છે, એને એનું પરિણમન પણ એ જ પ્રમાણે થઈ રહ્યું છે. એટલે અપેક્ષા સમજવાની છે ભાઈ, જીવ રાગ કરે છે, હા કરે છે, પર્યાયમાં એમ જ છે, પણ મૂળ સ્વભાવ કેવો છે? રાગ કરવાનો નથી. મૂળ સ્વભાવ જેવો છે એવા સ્વભાવે પરિણમવું એ જ એકમાત્ર પુરુષાર્થ છે. મૂળ સ્વભાવ શુદ્ધ છે તો શુદ્ધ સ્વભાવે પરિણમવું જોઈએ, એ વાતને આમાંથી સમજવાની છે. ગુરુદેવે એ વાત સમજાવી કે ભાઈ અપેક્ષાથી બંને વાત સાચી છે. પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એવો જે અધિકાર છે એમાં વસ્તુની પર્યાય સિદ્ધ કરી છે કે પર્યાય કેવી હોય, કોઈ પણ દ્રવ્યની પર્યાય કઈ રીતે છે, અને એમાં દ્રવ્ય ગુણ અને પર્યાયમાંથી પર્યાયના ઉત્પાદ વ્યય અને ધ્રુવની પણ વાત કરી છે. એટલે પર્યાયના ઉત્પાદ અને વ્યય, અને એ વખતે પેલું ધ્રુવ એવું ને એવું રહે છે. કોઈ પણ દ્રવ્ય છે એ ધ્રુવ છે, અને જે બદલાતી વસ્તુ છે, બદલાતો અંશ જે છે એ પર્યાય છે. એટલે પર્યાય સહિતનું જ દ્રવ્ય હોય છે, કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી. અને પર્યાયની વાત કરવામાં આવે, પર્યાય વિશે સમજાવવામાં આવે, ત્યારે એમ કહેવામાં આવે કે પર્યાય છે એના ઉત્પાદ પણ છે અને એનો વ્યય પણ થાય છે, છતાં પેલું દ્રવ્ય ત્રિકાળી એવું ને એવું જ રહે છે. એટલે ત્યાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર પર્યાયની વાત કરી છે, એટલે પર્યાયને સિદ્ધ કરી છે. ત્યારે અહીંયા એટલે અહીંયા સમયસારની અંદર દ્રવ્ય સિદ્ધ કરી છે. દ્રષ્ટિ દ્રવ્ય તરફ કરાવવી છે, એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જોતા વસ્તુ જે જ્ઞાયક માત્ર ભાવ છે, વસ્તુ એટલે ભગવાન આત્મા માત્ર જ્ઞાયક છે એટલી વાત છે એ અહીંયા દર્શાવવામાં આવી છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા વસ્તુ જે જ્ઞાયક માત્ર ભાવ છે એમાં પછી બીજું ક્યાંથી કઈ હોય? એમાં રાગ છે જ નહીં, એમાં કોઈ રાગ નથી. અને છઠ્ઠી ગાથામાં પણ એ વાત આવી કે જ્ઞાયક ભાવ શુભાશુભ ભાવોના સ્વભાવે પરિણમતો નથી. જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ એટલે ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ છે તે શુભાશુભ ભાવોના સ્વભાવે પરિણમતો નથી. તો પણ પછી પરિણમન તો થાય છે ને? તો કે હા થાય છે, એ પર્યાયમાં થાય છે. એથી મૂળ દ્રવ્ય જે છે, મૂળ દ્રવ્ય જે છે તે શુભાશુભ ભાવે થતું નથી, એ તો એવું ને એવું જ રહે છે. એટલા માટે એની દ્રઢતા કરાવવા પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થ લખ્યા. એમાં એમણે તો એમ લખી દીધું કૌંસમાં કે જ્ઞાયક ભાવથી જડભાવરૂપ થતો નથી. ભાવાર્થમાં શું લખી દીધું કે જ્ઞાયક ભાવથી જડભાવરૂપ થતો નથી. એટલે એનો અર્થ કે ભગવાન આત્મા જ્ઞાયક ભાવે જ રહે છે, જડભાવરૂપે થતો જ નથી. એટલે મૂળ દ્રવ્ય ત્રિકાળી જે છે એ જડભાવરૂપ થતું જ નથી. એ જ્ઞાયક છે તો જ્ઞાયક ભાવે જ રહે છે. પર્યાયની વાત જવા દો, પર્યાય તો ગમે તે પ્રકારે થાય છે. પર્યાયના પરિણામો એ એક સમયના છે, એ એક સમયનું સત છે, એક સમયનું હોવાપણું છે, એની વાત નથી. મૂળ દ્રવ્યની વાત અહીંયા તો કરી છે. મૂળ દ્રવ્ય ક્યારેય જળ ભાવે થતું નથી એવો અહીંયા ખુલાસો કરવામાં આવ્યો છે. જ્ઞાયક જ્ઞાયકપણે પીતીને કદીએ અચેતન એટલે જળપણે થતો જ નથી. જ્ઞાયક જ્ઞાયકપણે જ રહે છે. શુભાશુભ ભાવ છે તે અચેતન છે. જો જ્ઞાયક ભાવ તેમના સ્વભાવે પરિણમે તો તે અચેતન થઈ જાય. જળના ભાવે પરિણમે તો એ જળ થઈ જાય. વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય પણ એમ થતું નથી. વિતરાગનો આવો માર્ગ છે ભાઈ, ઘણો ઊંડો ગંભીર માર્ગ છે. આ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે આ ગાથામાં, 67મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે તે શું કહેવામાં આવ્યું છે કે જેમ કે કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે એટલે એને ઘીનો ઘડો જ ખ્યાલમાં આવે છે, ઘીનો ઘડો જ એને જાણ્યો છે, અર્થાત ઘીથી જુદો ઘડો એણે ક્યારેય કદીએ જોયો નથી તેથી ઘીનો ઘડો જ તેને જાણીતો છે. એવા પુરુષને સમજાવવા, પુરુષ હોય કે સ્ત્રી હોય, અહીંયા પુરુષ કહેતા જીવ એમ અર્થ લેવો, એવા જીવને સમજાવવા જે આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી એમ કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે જો ભાષા તો જુઓ, આ ઘીનો ઘડો છે તે માટીમય છે, એટલે ઘડો છે તે માટીમય છે, એને ઘીનો ઘડો કહી અને ઘીનો ઘડો કહેતા ઘડાના વિશેષણ તરીકે ઘીનો જે કહેવામાં આવ્યું છે એ વિશેષણને આપણે પકડીને બેસી રહ્યા છીએ. ઘડો તો ઘડો જ છે, માટીનો જ છે, માટીમાંથી બન્યો છે એટલે ઘડો માટીનો જ છે, પણ વિશેષણ તરફ જ દ્રષ્ટિ જાય છે. વિશેષ જે છે એને આપણે પકડીને બેસીએ છીએ, દ્રષ્ટિ વિશેષ તરફ કરી છે એટલે મૂળ વાત સમજાતી નથી. જે સામાન્ય છે એના એનું લક્ષ થતું નથી. જો વિશેષ અને સામાન્ય શું છે એને સમજીએ આપણે. આ વાત આવી છે એટલે એક વાત યાદ આવે છે, વિશેષ છે તે પર્યાય છે અને સામાન્ય છે તે દ્રવ્ય છે. વિશેષ છે તે પર્યાય છે એટલે કે આ અત્યારે જીવની પર્યાય મનુષ્યની છે તો આપણે મનુષ્ય 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 એમ જ કરી રહ્યા છીએ. પણ જે સામાન્ય છે, જે સામાન્ય છે તે જીવ છે, ભગવાન આત્મા છે, એનું લક્ષ થતું નથી. આપણે વિશેષનું જ લક્ષ કરીએ છીએ કે જો આ માણસ છે અને આ તિર્યન છે, આ ગાય છે, આ ઘોડો છે, આ કીડી છે, આ મંકોડો છે, આ બિલાડી છે, આ કાબર છે, આ ચકલી છે, આ બેક્ટેરિયા છે, એમ આપણે લક્ષ કરીએ છીએ તો એ વખતે આપણને એ વિશેષનું લક્ષ થાય છે, પર્યાયનું લક્ષ થાય છે. વિશેષ છે તે વિશેષણ છે, એ જેનું વિશેષણ છે એનું તો આપણે લક્ષ કરતા નથી. એ બધાની અંદર જે સામાન્ય છે એ ગાય છે, ઘોડો છે, ચકલી છે, કાબર છે કે કૂતરો છે, એ બધાની અંદર જે સામાન્ય છે તે શું છે? તે તો જીવ દ્રવ્ય છે. એવા જીવ દ્રવ્ય એટલે સામાન્યનો આપણે વિચાર કરતા નથી, પણ એની આગળ લાગેલું વિશેષણ જે વિશેષ છે, વિશેષપણું દર્શાવે છે તે પર્યાય છે. એટલે દ્રષ્ટિ પર્યાય તરફ જ રહે છે એટલે જીવ દેખાતો નથી, જીવનો ખ્યાલ આવતો નથી કે જીવ શું છે, જીવ કેવો છે એનો વિકલ્પ પણ આવતો નથી. હોશિયાર મોટા પ્રોફેસર હોય, બહુ બુદ્ધિમાન હોય, મોટા જજ હોય, હાઈકોર્ટના જજ થયા હોય, પણ ક્યારેય એને એમ નથી થતું કે હું કોણ છું, આ જીવ એટલે શું ને કેવો જીવ, એમ તેને વિકલ્પ પણ આવતો નથી. આખી જિંદગી કાઢી નાખે, ફિલોસોફીમાં આખી જિંદગી કાઢી નાખે પણ એને આ જીવનો ખ્યાલ આવતો નથી. કેમ કે એનું લક્ષ એ જીવના વિશેષણ તરફ જ રહ્યું છે કે આ ઘોડે એ આ ઘોડો છે ને આ ગધેડો છે, આ બળદ છે ને આ ગાય છે. અરે ભાઈ, એ બધામાં જે સામાન્ય છે તેનો તું વિચાર કર, તું એનો વિચાર કેમ કરતો નથી? સામાન્ય શું છે? સામાન્ય જીવ છે. એવા જીવનો વિચાર થતો જ નથી ને વિશેષનો વિચાર થાય છે. વિશેષ છે તે પર્યાય છે અને એ પર્યાય છે એ જીવની આગળ જ્યારે લખવામાં આવે, સમજાવવામાં આવે ત્યારે એને વિશેષણ તરીકે મૂકવામાં આવી હોય એટલે એ વિશેષણનો જ હંમેશા વિચાર કરે છે. માણસ મનુષ્ય, હું મનુષ્ય, માણસ થાવ તો ઘણું, અરે શું માણસ થાય. અને એમાં તો પાછા મોટી ફિલોસોફી એમાં લખે, હું માણસ માનવી થાવ તો ઘણું, હવે એની અંદર તો મોટી ફિલોસોફી લખે, અરે પણ તું ક્યાં કયે દાડે માનવી હતો અને કયે દાડે મનુષ્ય હતો? આ 25-50 વર્ષ કે 60-70-80 વર્ષનું આયુષ ત્યાં સુધી તું મનુષ્ય, કે આ દેહ છોડીને ક્યાંય ચાલ્યો જઈશ, ક્યાંય તિરિંચમાં જઈશ કે ક્યાંય દેવલોકમાં કે ગમે તે ગતિમાં ચાલ્યો જઈશ? અરે પંચેન્દ્રિય પણ ન થાય, ક્યાં મનુષ્ય પણ રહ્યું? આવી ફિલોસોફીમાં ફિલોસોફીમાંથી ઊંચો આવતો નથી. કવિતાઓ લખે છે હું અને લેખો લખી નાખે છે. હું માણસ માનવી થાવ તો ગણું. અરે માનવી કોણ થાય? ભગવાન આત્મા છે, એને મળી માનવી થવાની શું જરૂર છે? આ માનવી તો અત્યારે થયો જ છે. સમજ ને તું કોણ છો એ વિચાર તો કર. એ માનવીપણું જે છે એ શું છે? પર્યાય છે, વિશેષણ છે. એવા વિશેષણને કાઢી નાખવાના છે. અને જે સામાન્ય છે, શું સામાન્ય છે? કે ભગવાન આત્મા જીવ એ સામાન્ય છે, બધા એક સરખા છે એટલે એ સામાન્ય છે. એ સામાન્યનો વિચાર કરવાનો છે. જે સામાન્ય છે તે ત્રણેય કાળ રહે છે એનો વિચાર કરવાનો છે. અહીંયા એ વાતને ગુરુદેવે સમજાવી છે. કે છે કે આ ઘીનો ગળો છે તે માટીમય છે, એ તો સમજમાં આવે છે. હવે એ દ્રષ્ટાંત અહીં આત્મા પર ઘટાડવાનું છે કે ઘીનો ગળો જે કહેવામાં આવ્યો એટલે ઘીનો ગળો માંથી ઘીનો કાઢી નાખીએ તો ગળો ગળો જ છે, ગળો માટી રૂપે જ છે. ઘીનો ઉપર વિશેષણ લગાડ્યું એટલા માટે લગાડ્યું કે પેલાને એ સિવાય સમજાતું જ નથી. ઘડો એને ઘીનો જ જોયો છે ને એટલે એને બીજો ઘડો ખ્યાલમાં આવતો જ નથી, એટલે સમજાવવામાં આવ્યું છે. એટલે એ વાતને, એ દ્રષ્ટાંતને સમજાવતા ગુરુદેવ કહે છે કે ભાઈ આત્મા ઉપર આ વાતને ઘટાવી હોય તો એ રીતે સમજાવવામાં આવે. શું, કઈ રીતે સમજાવવામાં આવે? કે શબ્દ તો એમ કહ્યો છે કે ઘીનો ઘડો, જયારે બતાવવું છે એમ કે એ ઘડો માટીમય છે, કારણ કે ઘી વિનાનો ખાલી ઘડો પીલાએ જોયો નથી. પીલાએ જોયો નથી એટલે એને ઘીનો ઘડો કરીને બતાવે કે આ ઘીનો ઘડો એ ઘીનો નહીં પણ એ માટીનો છે, માટીમય છે. તેથી તેને સમજાવતા એમ કહ્યું કે આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી. આમ ઘડામાં, ઘડાની અંદર ઘીનો ઘડો, એ ઘીનો ઘડો જે કર્યો એ ઉપચાર કરવામાં આવ્યો, એ વ્યવહાર કહેવાય, એ વિશેષણ એને માટે દર્શાવવામાં આવ્યું. તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને જ્યારથી જીવ છે ત્યારથી માંડીને અત્યાર સુધી એને જીવને કેવો કહેવામાં આવે છે, જેમ પેલા ઘડાને ઘીનો ઘડો કયો છે એવી રીતે એને રાગવાળો કહેવામાં આવ્યો છે, પુણ્યવાળો કહેવામાં આવ્યો છે, પાપવાળો કહેવામાં આવ્યો છે, પાપી ને પુણ્યશાળી એમ જ કહેવામાં આવ્યો છે, એને મનુષ્ય કહેવામાં આવ્યો છે, એને દેવ કહેવામાં આવ્યો છે. પણ એ બધું કાઢીને એને એ જીવ છે એ સમજાવવું છે કે એ જ્ઞાનમય જીવ છે, જેમ ઘડો માટીમય છે એવો આ જ્ઞાનમય છે, એ વાત સમજાવવાની છે. ગુરુદેવ કહે છે કે તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને રાગવાળો જીવ, પુણ્યવાળો જીવ, ભેદવાળો જીવ, એમ અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે, એને તો એવો જ જીવ દેખાય છે, એને ક્યારેય શુદ્ધ જીવનો ખ્યાલ આવતો જ નથી. કેમ કે અનુભૂતિ નથી તો શુદ્ધ જીવની નો ખ્યાલ એને આવે કેવી રીતે? એ પુરુષાર્થ પણ કરતો નથી. એ જેમણે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કર્યું, એનો અનુભવ કર્યો છે, એવા મહાપુરુષો પાસે જતો નથી, એમની વાતને માનતો નથી, સ્વીકારતો નથી ને, માત્ર પર્યાય તરફ દ્રષ્ટિ કરી અને સ્વચ્છંદે વર્તે છે, એને પછી શુદ્ધ આત્માની વાત ક્યાંથી ગળે ઉતરશે? નહીં ઉતરે. મૂળ ભૂલ એની જ છે. એને સમજવું હોય તો સમજી શકે, પણ એને સમજવું જ નથી, પર્યાયની દૃષ્ટિ કરીને જ રહ્યો છે. આ હમણાં સ્વાધ્યાય પૂરો થતાની સાથે એ 2 મિનિટ નહીં થાય એટલામાં તો એ પુરુષ કે સ્ત્રી કે મનુષ્ય બની જશે, કે વકીલ બની જશે, કે એન્જિનિયર બની જશે, કે ડોક્ટર બની જશે. 2 જ મિનિટની અંદર, આ સ્વાધ્યાય પૂરો થતાની સાથે 2 મિનિટમાં એ બધું ભૂલી જવાનો છે. કેમ એમ થાય છે? કેમ એ આત્મા બનીને રહેતો નથી? સ્વાધ્યાયમાં જે વાત આવી કે હું ભગવાન આત્મા છું, આ બધું પર્યાયમાં છે, આ વિશેષતા છે, વિશેષણો છે, હું સામાન્યપણે તો શું છું? જીવ માત્ર છું, બીજું કંઈ નથી, સિદ્ધ સમાન છું. તો એ ભાવ એક કલાક સુધી કહેવામાં આવે, છતાંય જેવો સ્વાધ્યાય પૂરો થાય, પુસ્તક બંધ કરે અને તરત જ એ એન્જિનિયર બની જાય, ડોક્ટર બની જાય, વકીલ બની જાય, એ બિઝનેસમેન બની જાય, આવું કેમ થાય છે? જે ન થવું જોઈએ એવું કેમ થાય છે? કેમ પર્યાયમાં જ રહ્યો છે? પર્યાયને એ જાણે છે, સમજે છે, છતાં પણ એ પાછો કેમ એમ રહ્યો છે? કેમ પર્યાય રૂપે પોતે પરિણમી જાય છે? કેમ ક્યારેય એમ વિચારતો નથી કે હું ભગવાન આત્મા છું, એવા ભાવમાં કેમ એ તણાઈ નથી જતો? જે છે એ ભાવે એને રહેવાનું કેમ સૂચતું નથી, અને જે નથી એ ભાવે શા માટે એ પરિણમી રહ્યો છે? પોતે શુદ્ધ છે, ત્રિકાળી શુદ્ધ છે, તો એવા ભાવે રહેવું જોઈએ ને. ભગવાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જો સિદ્ધ સમાન આવ્યો છે તો એને સિદ્ધ સમાન વર્તવું જોઈએ ને. એને ભગવાન આત્મા કયો છે તો એને ભગવાન આત્મા તરીકે રહેવું જોઈએ ને. એમ ન કરતા એ શા માટે એ રમેશ બની જાય છે? આ વાતનો વિચાર કરવાનો છે, આ વાતને લક્ષમાં લેવાની છે. દરેક સમયે સમયે આપણે જાગૃતિ રાખવાની છે. આ સમયસાર આપણને એ કહી જાય છે કે તું કોણ છો? વારંવાર આટલા 67 ગાથા સુધીમાં જેટલા સ્વાધ્યાય થયા એમાં હર હંમેશ આ વાત આવી છે. અને ગુરુદેવના જેટલા પ્રવચનો થયા, 45 વર્ષમાં એક પણ પ્રવચન એવું નથી આવ્યું કે જેમાં ગુરુદેવે ભગવાન આત્મા કેવો છે એની વાત ન કરી હોય. દરેક વખતે એ યાદ અપાવ્યું છે કે 9000 પ્રવચનમાં એક પ્રવચન એવું બતાવો કે જેમાં ગુરુદેવે આત્માનું સ્વરૂપ દર્શાવ્યું ન હોય અને એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે અનુરોધ ન કર્યો હોય એવું એક પ્રવચન બતાવો. તે છતાંય આ જીવ એનો પુરુષાર્થ કેમ કરતો નથી? બહુ મોટી વાત છે, બહુ વિચારવા જેવી વાત છે. પ્રભુ જે કરવાનું છે એ આ કરવાનું છે. એટલે પેલાને તો શુદ્ધ જીવ દર્શાવવો છે, એટલા માટે આ કહેવામાં આવ્યું કે ભાઈ આ જીવ આવો છે, આવો છે, આવો છે. કેમ કે એને એવો જ જીવ જોયો છે, એને રાગ વાળો ને સુભાવ વાળો નસીબ ભાવ વાળો જીવ જોયો છે, એટલે એમ કરીને કહેવામાં આવે. અને પછીનું જે કહેવામાં આવે છે એ વાતને એને પકડવાની છે કે એ જીવ કેવો છે. તો કે એ જીવ જ્ઞાનમય છે, એ વર્ણાદિમાન જીવ છે, એ જ્ઞાનમય છે. અહીંયા કહે છે કે રાગ વિનાના ભગવાન આત્માને અજ્ઞાની જાણતો નથી, તેથી હવે તે અજ્ઞાનીને સમજાવવા, શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા, શુદ્ધ જીવ કેવો છે એનું જ્ઞાન કરાવવા એમ કહેવામાં આવે છે કે જે આ વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી, વર્ણાદિમય નથી એમ કહે છે. બહુ સરસ રીતે આ વાત સમજાવી છે. હવે આ જ પાના ઉપર 194 પાના ઉપર એક બીજો પ્રશ્ન લીધો છે. એ પ્રશ્નમાં કહે છે કે શુભ ભાવને નિશ્ચયનો સાધક કયો છે? ને હજી જે શુભ ભાવના રશિયા છે ને એને હજી વાત ગળે ઉતરતી નથી, શુદ્ધ આત્માની વાત હજી ગળે ઉતરતી નથી, શુદ્ધ ભાવે રહેવાની વાત હજી એને બરાબર પકડાઈ નથી ને. એટલે પ્રશ્ન કયો કે શુભ ભાવને નિશ્ચયનો સાધક કયો છે? ને ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે ભાઈ શુભ ભાવને સાધક કયો છે એ તો આરોપિત કથન છે. જો રાગ શુભ ભાવ, રાગ કહો કે શુભ ભાવ કહો, નિશ્ચયથી જો સાધક હોય તો આ ગાથાના કથન સાથે વિરોધ આવે. આ ગાથામાં શું કથન કરવામાં આવ્યું છે? આ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે જે રાગ વાળો શુભ ભાવ વાળો જે જીવ કહેવામાં આવ્યો છે એ તો જ્ઞાનમય છે, એ શુભ ભાવમય નથી. એ તો સિદ્ધાંતની વાત થઈ ગઈ. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનમય છે, જ્ઞાન સ્વરૂપ છે, એ રાગાદી વાળો નથી. રાગ વાળો કેવો એવું વિશેષણ લગાડવામાં આવે છે એ તો વ્યવહાર કર્યો છે. જેમ ઘીનો ગળો કહીને વ્યવહાર કરવામાં આવ્યો છે એવો એ તો વ્યવહાર છે. એટલે મૂળ ગાથા સાથે તો એને વિરોધ આવે. શુભ ભાવ જો સાધક થાય તો કેમ કે સાધક પણ ક્યાં હોય? દ્રવ્યમાં જ હોય. સાધક કોણ છે? સાધક એટલે સાધનની વાત કરીએ તો કોણ છે? કરણ અથવા તો કારણ એ ક્યાં હોય? દ્રવ્યની અંદર હોય. કરણ અથવા તો કારણ એ ક્યાં હોય? એ મૂળ દ્રવ્યમાં જ હોય, બીજે ક્યાંય હોય નહીં. કાર્ય જ્યાં થાય ત્યાં જ એનું કારણ પડ્યું હોય, બીજે ક્યાંય હોય નહીં. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું હોય તો ક્યાં થાય? આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા કઈ રીતે થાય? એનું કારણ ક્યાં હોય? એ આત્મામાં જ હોય, એનું સાધન આત્મામાં જ હોય, બીજે ક્યાંય હોય નહીં. કરણ અને કાર્ય એ બંને જુદા જુદા દ્રવ્યમાં હોય જ નહીં. એટલે શુભભાવ જે આત્માનું, શુભભાવ જે છે તે આત્માનું લક્ષણ નથી, આત્માનું મૂળભૂત સ્વરૂપ નથી, જે આત્માથી તદ્દન ભિન્ન છે. એ શુભભાવ સાધન કઈ રીતે હોય? એટલે શુભભાવ છે તે સાધક નથી. ગુરુદેવે બહુ સરસ સમજાવ્યું છે કે જો રાગ નિશ્ચયથી સાધક હોય તો આ ગાથાના કથન સાથે વિરોધ આવે. રાગવાળો આત્મા છે જ નહીં એમ અહીં કહ્યું છે. જો રાગવાળો આત્મા છે જ નહીં તો પછી રાગ આત્માને સ્વાનુભવમાં મદદ કરે એ વાત ક્યાંથી આવે? જે એના સ્વરૂપમાં નથી એ વસ્તુ એના સ્વરૂપની પ્રાપ્તિમાં મદદ કરતા કઈ રીતે થાય? ફરી પાછો પ્રશ્ન ગયો કે પંચાસ્તી કાયમાં વ્યવહારનો શુભરાગ નિશ્ચયનો સાધક છે એમ કહ્યું છે, તમે એને માનો છો કે નહીં? થોડો અભ્યાસ હોય ને એટલે આવા પ્રશ્ન થાય. મૂળ તો આ બધા પ્રશ્નો સ્પષ્ટતા કરાવવા માટે થયેલા છે. એ વખતે રામજીભાઈએ ઘણા બધા પ્રશ્નો પોતે જાણતા હતા એના જવાબ, છતાં પણ સભામાં કરી અને સભામાં એ પ્રશ્નોની સ્પષ્ટતા ગુરુદેવ આપે તો બધાને લાભનું કારણ થાય એ અપેક્ષાએ કરેલા પ્રશ્નો. કેટલાય પ્રશ્નો સ્પષ્ટતા કરાવવા માટે રામજીભાઈ પોતે પણ કરતા, એટલે ત્યાં પોતાને તો ખ્યાલ હતો પણ બીજાઓ જે આવ્યા હોય એ વખતે એ બધાને આ વાત સમજમાં આવે એટલે એ વાતની સ્પષ્ટતા જો ગુરુદેવ કરે તો વધારે સારું. એટલે જ્યારે એ વાત આવતી હોય ત્યારે આવા પ્રશ્નો કરે અને ગુરુદેવ એનો જવાબ આપે એટલે બધાને એ લાભનું કારણ થતું. અહીંયા પણ આ વાત કરી છે, કેમ કે પંચાસ્તિકાએ જેને વાંચ્યું હોય એવી સૂક્ષ્મ વાતનો ખ્યાલ હોય એ જ આવા પ્રશ્ન કરે ને. પંચાસ્તિકાયમાં વ્યવહારનો શુભરાગ નિશ્ચયનો સાધક છે એમ કહ્યું છે, તમે એને માનો છો કે નહીં? અરે પ્રભુ, ગુરુદેવને તો બધું સ્પષ્ટ હતું. ગુરુદેવને ક્યાં કઈ બીજી અન્ય માન્યતા હતી? ઊંધી માન્યતા ગુરુદેવને તો હતી જ નહીં. ગુરુદેવે સરસ ઉત્તર આપ્યો છે કે ભાઈ, અહીં તો એમ કહે છે કે રાગ છે તે નિશ્ચયથી જીવ છે જ નહીં, એક વાત. અને જે જીવ નથી તે જીવને લાભ કેમ કરે? એટલે કે ન જ કરે. જે જીવ નથી એ જીવને કઈ રીતે લાભ કરે? જે જીવમાં વ્યાપતું નથી એ જીવને કઈ રીતે લાભ કરે? એનું સાધન એ કઈ રીતે બને? એનું કરણ એ કઈ રીતે બને? જ્યાં કાર્ય થવાનું છે એ કાર્ય જે જગ્યાએ થવાનું હોય એમાં જ એનું કરણ હોય, એનું સાધન હોય, બીજે ક્યાંય હોય જ નહીં. આ તો વસ્તુ જ જુદી છે. રાગ છે એ ખરેખર જીવનો છે જ નહીં તો પછી એ જીવને લાભ કેવી રીતે કરે? ના જ કરે. આત્મા શુદ્ધ ચૈતન્યમય ચિદાનંદ ભગવાન પ્રભુ છે. સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતી નિર્મળ પરિણતિથી એ સાધ્ય છે. એ એટલે ભગવાન આત્મા કઈ રીતે સાધ્ય છે? સાધ્ય છે એટલે કે કઈ રીતે એની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે? તો કહે છે કે સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતી નિર્મળ પરિણતિથી એ સાધ્ય છે. સ્વભાવના લક્ષ્ય, જેવો સ્વભાવ છે, શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, જેવું સ્વરૂપ છે, એવા સ્વરૂપનું લક્ષ્ય કરતા એ અનુભવમાં આવે છે. એવા સ્વરૂપનું લક્ષ્ય કરતા એ અનુભવમાં આવે છે અને એ પર્યાય થઈ એ પરિણામ જે થયા તે કેવા છે? એ નિર્મળ પરિણામ છે, નિર્મળ પરિણતિ છે અને એમ એ સાધ્ય છે. ભગવાન આત્મા બીજી કોઈ રીતે ખ્યાલમાં આવતો નથી. અતિન્દ્રિયપણે એ પોતાને અનુભવમાં આવે છે, બીજી કોઈ રીતે અનુભવમાં આવતો નથી. એટલે જે કંઈ શુભ ભાવ છે જે આત્મામાં નથી એના દ્વારા આત્મા અનુભવમાં આવતો નથી. સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતી નિર્મળ પરિણતિથી એ સાધ્ય છે. સ્વભાવથી પ્રાપ્ત જે નિર્મળ પરિણતિ તે સાધક છે. રાગને તો સહકારી જાણી નિર્મળ પરિણતિના સાધકપણાનો એમાં આરોપ આપ્યો છે. શુભ ભાવ છે એ વખતે એવો જ હોય છે એટલે એની ઉપર એવું આરોપણ કર્યું છે, પણ એ વ્યવહાર છે. ખરેખર તો ભગવાન આત્મા પોતે પોતાનો સાધ્ય અને સાધક બંને છે. ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપ તરફ એનો જ્ઞાન સ્વભાવ છે એ જ એને લઈ જાય છે. કેમ કે એ જ્ઞાન કરવા વાળો છે પણ એમાં ફક્ત ફેર એટલો પડે છે કે લક્ષ જે જ્ઞાન કરવાની ક્રિયા એ પરના લક્ષ્ય થતી હતી એને બદલે સ્વના લક્ષ્ય થાય એટલે પોતે પોતાનો અનુભવ કરે છે, પોતે પોતાના જ્ઞાન સ્વભાવને અનુભવે છે. એટલે એનું સાધન એ અંદરમાં જ છે. એ પોતાનો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાનમાં એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને, આનંદ સ્વભાવને, સુખ સ્વભાવને, અનંત ગુણો દ્વારા જેવો સ્વભાવ રચાયો છે એવા સ્વભાવને એ અનુભવે છે. એટલે એ સાધન એ જ છે, બહારમાં કોઈ સાધન છે જ નહીં. પણ આ શુભભાવ એ વખતે જયારે પોતાના સ્વરૂપમાં જાય છે તે વખતે જે શુદ્ધભાવ હોય છે એને સહકારી કારણ કહેવામાં આવ્યું છે, એ તો આરોપિત કથન છે. શાસ્ત્રના અર્થ જેમ છે તેમ સમજવા જોઈએ, ગુરુદેવે ખાસ વાત કરી છે. હવે પાના નંબર 196 ઉપર એક પ્રશ્ન છે. પ્રશ્નમાં લખ્યું છે કે હવે આમાં કરવાનું શું આવ્યું? આ બધી વાત તમે સમજાવી કે આ જીવ છે એને કોઈ પણ રીતે બીજો કહેવો એ બધું વ્યવહારથી છે, આ બધું વાત બધું ને અંતે અમારે કરવાનું શું? એમાં કઈ કરવાનું તો કઈ આવ્યું નહીં. એટલે આને એમ પ્રશ્ન થયો અને એનો જવાબ આપ્યો છે, જે આપણે બધાને માટે ખરેખર લાભનું કારણ છે. આપણે વાંચીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે એમાં કરવાનું શું? તો કહે છે કે જો ભાઈ, સત્ય સમજણ કરી, એટલે સાચી સમજણ કરીને, સાચું સમજીને, સત્યને સ્વીકારીને સાચું શ્રદ્ધાન કરવું. વસ્તુ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા છે તે તરફ ઢળવું, વળવું અને એમાં જ રમવું, એ કરવાનું છે. લીટી 2 લખી છે પણ વર્ષો સુધી એ ચાલે વાત એવી વાત છે. સત્યની પહેલા તો સમજણ મેળવવી, સત્ય સમજણ કરી, સાચી સમજણ કરીને પછી શ્રદ્ધાન કરવું, સાચું શ્રદ્ધાન કરવું. શ્રદ્ધાન કેવું? અનુભવ સહિતનું શ્રદ્ધાન થવું જોઈએ, જેને સમ્યક દર્શન કહેવામાં આવે. પહેલા દ્રવ્ય શ્રુત દ્વારા, એટલે શાસ્ત્રોના અભ્યાસ દ્વારા, સદગુરુની વાણી દ્વારા, સાક્ષાત તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ દ્વારા આ પરમ સત્યને જાણવું, સમજવું, જે કઈ શંકા આશંકાઓ હોય એને દૂર કરવા અને પાકો નિર્ણય કરવો, નિર્ધાર કરવો કે હું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી છું, ત્રણેય કાળ શુદ્ધ રહેવા વાળો છું અને એવું જ મારું ખરું સ્વરૂપ છે. આ તો બધા વેશ ભજવી રહ્યો છું, અત્યારે જે છે એ તો વેશ ભજવી રહ્યો છું, એ કઈ મારું મૂળ સ્વરૂપ નથી. આવો નિર્ણય કરવો અને પછી એ નિર્ણય પછી એવી જ શ્રદ્ધા કરવી કે ના એમ જ છે, બીજું કંઈ નથી. હવે એવી શ્રદ્ધા ક્યારે થાય? જ્યારે એને અનુભવ થાય ત્યારે. એટલે સ્વાનુભૂતિ પ્રગટ કરવી, સ્વનો અનુભવ કરવો, સ્વાનુભૂતિ દ્વારા એ શ્રદ્ધા થાય કે હું બીજું કંઈ નથી, બધાથી જુદો ભગવાન આત્મા છું, જગતના બધા પદાર્થોથી જુદો, તરતો, ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા જ છું એવો અનુભવ કરવો, એટલે એ શ્રદ્ધાન કરવું. અને પછી વસ્તુ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા છે તે તરફ ઢળવું, વળવું, એટલે અનુભવ થયા પછીથી પણ એના તરફ જ ઢળવું. પહેલી વખતે જ્યારે અનુભવ થાય ત્યારે પણ એના તરફ ઢળવામાં આવે અને અનુભવ થાય છે એ સમ્યક દર્શન છે. અને પછીથી પણ પુરુષાર્થમાં પણ એમ જ છે કે એમાં જ રમવું, ત્યાં જ રહેવું, એમાં ને એમાં જ રહેવું. હું જેવો છું તેવા જ ભાવે હું રહી જાઉં, બસ એટલું જ કરવાનું છે. મારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે હું રમણતા કરું. અત્યારે જે બીજા અન્ય ભાવે રહ્યો છું એને છોડી અને મારા જેવા ભાવ છે, શુદ્ધ ભાવ છે, એવા ભાવે હું રમણતા કરું, બસ આટલું જ કરવાનું છે. તો આ રીતે આજે આપણે 67મી ગાથા ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું તે પ્રવચનમાંથી ઘણા અંશો લીધા અને ઘણી બધી સ્પષ્ટતાઓ થઈ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દી